પ્રયોગ કહી શકો, એનો ઉપયોગ કરી શકો. તો એ રીતે અહીંયા આત્મતત્વ નો અનુભવ કરવો છે, આત્મતત્વ ની પ્રતીતિ કરવી છે. તો આત્મતત્વ ને અને સાત તત્વ ને અને એના જે કારણ સમય દર્શન જ્ઞાન ચારિત્ર છે એને જાણવા જરૂરી છે. ચાલો હવે વધારે ભૂમિકા ન બાંધતા આપણે સાતમું સૂત્ર પ્રારંભ કરીએ. સાતમા સૂત્ર માં છ શબ્દ ભણવાના છે. તૈયાર છો બધા કે થાકી ગયા છો? લાગે તો એવું છે થોડું. ચલો કઈ વાત, આપણે થોડું જલ્દી પૂરું કરશું. બરાબર છે? જો હવે શું કે છે, સાતમા સૂત્ર માં છ શબ્દ છે. પેલા એ છ શબ્દ થી આપણે પરિચિત થઈ અને એક એક નો પછી આપણે ભાવ સમજ. બરાબર છે? પેલા હું છ શબ્દ બોલું છું. જે સાતમું સૂત્ર જો શું છે, નિર્દેશ. એક એક શબ્દ જોજો. નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ, વિધાંત. આ સૂત્ર છે. સૂત્ર શું છે? જલ્દી કેટલા શબ્દ આવ્યા? થોડું થોડું મારી સાથે બોલજો એટલે થોડા તમે પણ જાગૃત રહો. પહેલો શબ્દ શું આવ્યો? નિર્દેશ. એક એક ના અર્થ કરશું અને પછી આ છ એ છ અર્થ ને શબ્દ ને એના સ્વરૂપ ને એક સમ્યક દર્શન ની પર્યાય ઉપર ઘટિત કરું. સમજાય છે? સમ્યક દર્શન ની પર્યાય ઉપર ઘટિત કરશું. એવી રીતના તમે સમ્યક જ્ઞાન પર ઘટિત કરી શકો, ચારિત્ર ઉપર ઘટિત કરી શકો, સાત તત્વ ઉપર ઘટિત કરી શકો, જીવ ઉપર ઘટિત કરી શકો અને એ તત્વ ને જાણી શકો એનો અહીંયા ઉપાય બતાવવામાં આવશે. ચલો સૌથી પહેલો શબ્દ બોલો બોલો મારી સાથે બોલો. આ પાઠશાળા છે, ખ્યાલ આવે છે? પાઠશાળામાં બધા બોલવાનું. પહેલો શબ્દ સૂત્ર કયું ચાલે છે? કયો ગ્રંથ ચાલે છે? કોણે લખ્યો છે? નિર્દેશ. પહેલો શબ્દ નિર્દેશ. બીજો અર્થ કરું છું, ખાલી શબ્દ બોલીએ. બીજો શબ્દ છે સ્વામિત્વ. બીજો શબ્દ શું છે? સ્વામિત્વ. બરાબર છે? ત્રીજો શબ્દ છે સાધન. પહેલો શબ્દ નિર્દેશ. બોલજો બધા જોરથી. નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ. અધિકરણ એટલે આધાર. સમજાય છે? સાધન એટલે કારણ. સાધન નો બીજો અર્થ થાય કારણ. અધિકરણ નો બીજો અર્થ થાય આધાર. સમજાય છે? અર્થ કરશો એટલે ખ્યાલ આવશે અને સમ્યક દર્શન માં ઘટિત કરશું તો એકદમ ખ્યાલ આવશે. હવે આગળ સ્થિતિ. સ્થિતિ એટલે કાળ. સ્થિતિ એટલે કાળ. જે તત્વ સમજી રહ્યા છે એનો કાળ સમજવું. સમજાય છે? જીવ તત્વ સમજી રહ્યા છે તો જીવ તત્વ નો કાળ સમજવું. આશ્રમ સમજી રહ્યા છે, આશ્રમ નો કાળ કેટલો છે એ સમજવું. આપણે સમ્યક દર્શન સમજશું તો સમ્યક દર્શન નો કાળ શું છે એ સમજ. અને છેલ્લો શબ્દ છે વિધાન. છેલ્લો શબ્દ શું છે? વિધાન. વિધાન નો અર્થ થાય ભેદ. ભેદ પ્રભેદ. વિધાન નો અર્થ શું થાય? ભેદ પ્રભેદ. ચલો ચાલુ કરીએ. છ શબ્દ થી પરિચિત થયા? અરે બોલો. ચલો એક વાર બોલીએ. નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાન. બરાબર? હવે એક એક નો અર્થ સમજીને એને સમ્યક દર્શન પર ઘટિત કરે. બસ આટલું આજે કરવાનું છે. તો સાતમું સૂત્ર થઈ ગયું. વિસ્તાર વાળો વિષય છે. એક એક નો અર્થ જોવો. શું કે છે? પેલા તો નિર્દેશ નો અર્થ, સામાન્ય અર્થ કરું છું. નિર્દેશ નો અર્થ એટલે શું આવી ગઈ છે વ્યાખ્યા? વસ્તુ સ્વરૂપ ના કથન ને નિર્દેશ કહેવાય. જે તત્વ સમજી રહ્યા છે કે જે ભાવ સમજી રહ્યા છે એના સ્વરૂપ ને સમજવું. સમજાય છે? એનું સ્વરૂપ શું છે? તો પહેલા શબ્દમાં કીધું કે એના સ્વરૂપ ને સમજવું એનું નામ નિર્દેશ. જે સમ્યક દર્શન પર ઘટિત કરશો તો સમ્યક દર્શન નું સ્વરૂપ શું છે, એની પરિભાષા શું છે, ખ્યાલ આવે છે? એનો સ્વભાવ શું છે તો એને કહેવાય નિર્દેશ. એક શબ્દમાં યાદ રહેશે, નિર્દેશ એટલે સ્વરૂપ ને જાણવું. વસ્તુના સ્વરૂપ ને જાણવું. સ્વરૂપ શબ્દ યાદ રાખો. કયો શબ્દ યાદ રાખશો? અરે બોલો. વેરી. તો નિર્દેશ એટલે વસ્તુના સ્વરૂપ ને જાણ. એક એક લાઈન માં પણ તમે ના અર્થ લખીને સમજી શકો. નિર્દેશ એટલે વસ્તુના સ્વરૂપ ને જાણ. બરાબર? સેકન્ડ છે સ્વામિત્વ. સ્વામિત્વ એટલે વસ્તુના અધિકારીપણાને. એનો અધિકારી કોણ છે? એ ભાવ નો કે એ તત્વ નો અધિકારી કોણ છે? અધિકારી એટલે સ્વામી. સ્વામી એટલે એનો અધિકારી કોણ છે એનું નામ છે સ્વામિત્વ. બરાબર છે? બે શબ્દ થઈ ગયા. નિર્દેશ નો અર્થ થયું સ્વરૂપ અને સ્વામિત્વ નો અર્થ થયો અધિકારી. અધિકારી કોણ છે. આપણે લેશું સમ્યક દર્શન ઉપર, થોડુંક તમે પણ મને કહેતા જજો. સમ્યક દર્શન ઉપર આ બધી વાત આપણે ઘટિત કરવાની છે. અને સાધન, સાધન એટલે કારણ, વસ્તુની ઉત્પત્તિના જોઈ, વસ્તુની ઉત્પત્તિના આવે છે, વસ્તુની ઉત્પત્તિના કારણને સાધન કહેવામાં આવે છે. વસ્તુની ઉત્પત્તિના કારણને શું કહેવામાં આવે છે? સાધન. સમજાય છે? ખ્યાલ આવે છે? હવે આગળ જો. અધિકરણ, વસ્તુના આધારને અધિકરણ કહે છે. સમજાય છે? આધાર, એનો આધાર કોણ? જે ભાવની ચર્ચા કરી રહ્યા છે, જે ભાવ સમજી રહ્યા છે, એનો આધાર કોણ છે? કોના આધારે થાય છે? સમજાય છે? તો એનું નામ છે અધિકરણ. બરાબર. સાધનનો અર્થ કારણ, સાધનનો અર્થ ઉત્પત્તિના કારણ. ખાલી કારણ બોલશો તો પણ ચાલશે. સાધનનો અર્થ, અરે બોલો, વેરી ગુડ. અધિકરણનો અર્થ આધાર. અધિકરણનો અર્થ, વેરી ગુડ. સ્વામિત્વનો અર્થ અધિકારી. સ્વામિત્વનો અર્થ અધિકારી. બરાબર છે. નિર્દેશનો અર્થ, બરાબર. હવે સ્થિતિ, વસ્તુના કાળની અવધિને સ્થિતિ કહે. મૂળ ગ્રંથમાંથી વાંચ્યું છે, તમારી સામે પણ અહીંયા આવી રહ્યું છે. શું કીધું? સ્થિતિનો અર્થ વસ્તુના કાળની અવધિને, એટલે જે તત્વ કે જે ભાવને સમજી રહ્યા છે એની સ્થિતિ કેટલી છે, એ કેટલા કાળ સુધી છે, એનું નામ શું છે? સ્થિતિ. બરાબર છે. અને છેલ્લું વિધાન, વસ્તુના ભેદો ને વિધાન. પેલા જ આપણે વાત કરી વિધાન નો અર્થ એના ભેદ સમજવો. બરાબર છે. એ ભેદો ને શું કહેવાય? વિધાન. ખરેખર એટલી બધી ઉત્કૃષ્ટ, એક કલાક સુધી, બે કલાક સુધી ઉત્કૃષ્ટ દ્રવ્યાનિયોગની ચર્ચા સાંભળીને હવે આપણે થોડોક વિષય શું કહેવાય, બદલી રહ્યા છે, બદલાઈ રહ્યો છે. કારણ કે આ બધી ચર્ચા કોની છે? ભેદ કરશે. પરંતુ એમાંથી પણ આપણે ખૂબ અધ્યાત્મ નીકળે છે એવું અહીંયા ટીકામાં પણ બહુ બધી જગ્યા આવ્યું છે એની ચર્ચા કરી. ચલો હવે આપણે વાત કરીએ સમ્યક દર્શનની. હવે જોજો, ઇન્ટરેસ્ટિંગ આખી વાતો આવશે. ઘણી બધી વાતો કદાચ તમે નહીં સાંભળી હોય, અને ઘણા બધાએ સાંભળી પણ હશે, કારણ કે 14 ગુણ સ્થાનમાં આ બધી વાતો ઘણી આવી ગઈ. હવે પહેલો આપણે અર્થ લઈએ, નિર્દેશ. તેના પર ઘટિત કરશું જે આ ટીકામાં ઘટિત કર્યું છે ને રામજી દાદાએ. ટીકામાં જેના ઉપર ઘટિત કર્યું છે આપણે એના ઉપર જ ઘટિત કરીએ. ટીકામાં ઘટિત કર્યું કે આખા આ 6 બોલને, આ 6 પોઈન્ટને ટીકામાં સમ્યક દર્શન ઉપર ઘટિત કર્યું છે. તો આપણે સમ્યક દર્શન ઉપર એક એક વાતને ઘટિત કરી. થોડુંક તમે પણ વિચારજો, થોડું આપણે મળીને આની ચર્ચા કરીએ. બરાબર છે. વચ્ચે વચ્ચે પ્રશ્ન પણ પૂછી શકું ને? બરાબર છે. હવે આ જો પહેલો શબ્દ આવ્યો. પહેલો શબ્દ શું આવ્યો? નિર્દેશ. નિર્દેશ નો અર્થ શું કર્યો? તો આપણે સ્વરૂપ. ચલો હવે સમ્યક દર્શન ઉપર ઘટિત કરો. સમ્યક દર્શન નું સ્વરૂપ, સમ્યક દર્શન ની વ્યાખ્યા, સમ્યક દર્શન ની પરિભાષા. શું છે સમ્યક દર્શન? સમ્યક દર્શન, હવે પરિભાષા કહું છું આગમ પ્રમાણે ની પરિભાષા. સમ્યક દર્શન એટલે આત્મતત્વના, એટલે કે આત્મદ્રવ્યના અનંત ગુણોમાંથી શ્રદ્ધા નામના ગુણની, બહુ સરળ કરું છું, છૂટું પાડીને સમજાવું. આત્મતત્વના અનંત ગુણોમાંથી શ્રદ્ધા નામના ગુણની નિર્મલ કર્યાયનું નામ સમ્યક દર્શન છે. છે કે નહીં? સમ્યક દર્શન તો ખબર છે, સમ્યક પ્લસ દર્શન, સ્વરૂપ સમજી રહ્યા છે સમ્યક દર્શન. પોઈન્ટ સમજાય છે? અને સમ્યક દર્શન નું સ્વરૂપ પણ, સમ્યક દર્શન નું સ્વરૂપ સમજીને પણ આપણી દ્રષ્ટિ ક્યાં જવી જોઈએ? કેમ સમજાવે છે આનું સ્વરૂપ? તો કે આપણી દ્રષ્ટિ આપણા દ્રવ્ય સ્વભાવ ઉપર લઈ જવા માટે અહીંયા સમ્યક દર્શન નું સ્વરૂપ સમજાય. એક એક પોઈન્ટ સમજો. તો સમ્યક દર્શન ની વ્યાખ્યા શું કહી? જલ્દી શું કહી? વ્યાખ્યા, આત્મતત્વના અનંત ગુણોમાંથી શ્રદ્ધા ગુણની, કયા ગુણની, કયા ગુણની પર્યાય છે? શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાયનું નામ છે સમ્યક દર્શન. આટલું સમજાયું? બરાબર. ઠીક છે. તો આ પહેલો પોઈન્ટ છે. એટલે આપણે શું સમજ્યા? એ જે સમ્યક દર્શન રૂપી ભાવ છે એનો આપણે નિર્દેશ સમજ્યા. કારણ કે નિર્દેશ સમજ્યા વગર આપણને એનો સ્વભાવ નહીં સમજાય. સમ્યક દર્શન ની મહિમા નહીં આવે, સમ્યક દર્શન નો વિષય ખ્યાલમાં નહીં આવે. એક એક પોઈન્ટ બધામાં આવે, આખો વિષય આજે સમ્યક દર્શન ઉપર જ લેવાનો છે. નિર્દેશ સ્વરૂપ સમજાયું, કદી જલ્દી જલ્દી નિર્દેશ સ્વરૂપ કયા તત્વ કયા દ્રવ્ય કયા ગુણ ની પર્યાય છે? શ્રદ્ધા ગુણ કેવી પર્યાય? નિર્મળ પર્યાય, શુદ્ધ પર્યાય, સમ્યક પર્યાય, સાચી પર્યાય. કેમ નિર્મળ પર્યાય છે? કેમ નિર્મળ પર્યાય છે? કેમ સમ્યક પર્યાય છે? કેમ શુદ્ધ પર્યાય છે? કારણ કે સમ્યક દર્શન નો વિષય કોણ છે? કોને વિષય બનાવે છે? સેવા અહમ સ્થાપન કરીને બેઠી છે તો કે ત્રિકાળી ધ્રુવ ભગવાન. એટલે પર્યાય ને શું કહેવાય છે? સમ્યક દર્શન, સાચું દર્શન, સાચી શ્રદ્ધા, સાચી માન્યતા. જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપ ની અંદર માં પ્રતીતિ થવી. પોઈન્ટ સમજાય છે? જેવો છું એવું પોતાને માનવું, એવી પ્રતીતિ કરવી, એવી રુચિ કરવી, એનું નામ સમ્યક દર્શન. પોઈન્ટ ખ્યાલમાં આવે? છું તો ખરો, પરંતુ અનાદિકાળથી શું નથી થઈ રહ્યું? એની શ્રદ્ધા નથી થઈ, એની પ્રતીતિ નથી થઈ રહી. પ્રતિ કોની ચાલે છે? શ્રદ્ધામાં કોણ બેઠું છે? શ્રદ્ધા તેમાં સ્થાપન પોતાને કરીને બેઠી છે, પોતાને છોડીને કલ્પના. હવે આનું વિશ્લેષણ કરવા બેસું તો ટાઈમ પૂરો થઈ, એટલે થોડું જલ્દી ચાલુ અને મને શોર્ટ કરવા. તો સમ્યક દર્શન નો આપણે નિર્દેશ સમજ. તમે વિચાર કરજો આના ઉપર, એક એક પોઈન્ટ ઉપર ઘરે જઈ. હવે સ્વામિત્વ, સમ્યક દર્શન નો સ્વામી કોણ છે? અધિકારી કોણ છે? સમ્યક દર્શન કેટલી ગજબ ની વાત છે. ચારે ગતિ ના સંગી પંચેન્દ્રિય ભવ્ય જીવ કોણ પ્રાપ્ત કરી શકે છે? સમ્યક દર્શન ચારે ગતિ ના કોણ પ્રાપ્ત કરી શકે છે? ચારે ગતિ ના સંગી પંચેન્દ્રિય ભવ્ય જીવો સમ્યક ની પ્રાપ્તિ કરી શકે. ઘણાને પ્રશ્ન થાય, ઘણાને, કે નરક માં ગયા બાદ, નરક માં જન્મ લીધા બાદ ક્યાં જઈને કોઈને સમ્યક થઈ શકે? નરક માં ગયા બાદ, સાતમી નરક માં જન્મ લીધા બાદ ક્યાં જઈને કોઈને સમ્યક થઈ શકે? તો કે હા થઈ શકે. કોઈ સમજાય છે? તિર્યંક માં તો કે હા, દેવગતિ માં તો કે હા, ચારેય ગતિ માં સમ્યક ની પ્રાપ્તિ થઈ શકે. પણ શરત શું છે? અહીંયા તો ખાલી બે શરત ની વાત કરી. કઈ આ બે શરત ની વાત કરી? કે સમની પંચેન્દ્રિય હોવો જોઈએ અને ભવ્ય હોવો જોઈએ. પરંતુ ખાલી બે શરત ને બે પાત્રતા નથી, ઘણી બધી જેની ચર્ચા આપણે પહેલા કરી છે. પાંચ ભાવમાં ઓળખવાનું, વિશુદ્ધ હોવો જોઈએ, મન કસાઈ હોવો જોઈએ, જાગૃત ઉપયોગી હોવો જોઈએ, સૂતો ન હોવો જોઈએ. પોઈન્ટ ખબર પડે છે? ખ્યાલ આવે છે? જાગૃત ઉપયોગી. હવે સાંભળતા સાંભળતા ઊંઘ આવી જાય તો સમજે તો થાય, બોલો જલ્દી. ખ્યાલ આવે છે? જપ્તી આવી જાય તો થાય. હું તો ઘણી વાર તમને, એટલે ઉદાહરણ પણ ઘણી વાર આપણે લઈએ છીએ. રૂપિયા ગણતા ગણતા તમને, અરે જપ્તી આવે, સોરી, સમજે તો ન થાય. રૂપિયા ગણતા ગણતા જપ્તી આવે? અરે બોલો, ઇલેક્શન ના રિઝલ્ટ અનાઉન્સ થતા હોય અને સાંભળતા સાંભળતા જપ્તી આવે? આવે કે ના આવે બોલો? ખ્યાલ આવે? અનાઉન્સ થતો ઇલેક્શન નું રિઝલ્ટ બસ અનાઉન્સ થઈ રહ્યું છે કે કોણ જીત્યું, કોણ જીત્યું, બોલો. ખ્યાલ આવે છે? તો અહીંયા ઘણી બધી પાત્રતા સહિત સંગી પંચેન્દ્રિય ભવ્ય જીવ ચારેય ગતિનો સમ્યક્ત્વ પ્રાપ્ત કરી છે. હવે આમાં એટલી બધી વાતો સમજવાની છે. ઓહો હો, એટલે નર ગતિમાં પ્રતિકૂળ સંયોગો હોય, નપુંસક શરીર છે, માળકા છે, ઘોર અસાતાનો ઉદય છે, બીજા નારકીઓ મારે છે, તરસ લાગે છે, ભૂખ લાગે છે, ઠંડી લાગે છે, ગરમી લાગે છે, શરીર રોગો થી ઘેરાયેલું છે, ઘણી બધી વિપરીત પરિસ્થિતિઓની વચ્ચે પણ અગર જીવ ઉપરચાર ઉપાડે તો સમ્યક્ત્વ ની પ્રાપ્તિ કરી શકે. એટલે કે પોતાના આત્માની શ્રદ્ધા કરી શકે, એટલે હું આત્મા છું એવો નિર્ણય ત્યાં પણ કરી શકવામાં જીવ સમર્થ છે. પોઈન્ટ સમજાય છે? અરે મારી સામે જુઓ, ખબર પડે છે કે નહીં? ચલો, તો સમ્યક્ત્વ નો અધિકારી કોણ છે? સ્વામી કોણ છે? ચારે ગતિ ના ભવ્ય સંગની પંચેન્દ્રિય ભવ્ય હોવો જોઈએ. પરિણતિ માં સમ્યક્ત્વ પ્રગટ કરવાની યોગ્યતા હોવી જોઈએ. ભવ્યત્વ, અભવ્યત્વ, જીવત્વ કોના ભેદ છે? અરે વાહ, બહુ સરસ. કોના ભેદ છે? પારિણામિક ભાવ નો ભેદ. આ ભાવ કેવો છે? ભવ્યત્વ નો ભાવ કેવો છે? કર્મવાદી નિરપેક્ષ. કોઈ કર્મ ના ઉદય ના કારણે કોઈ ભવ્ય છે ને કોઈ કર્મ ના ઉદય ના કારણે કોઈ અભવ્ય છે એવું નથી, એટલે માટે પારામિક ભાવનો છે. ચલો ત્રીજો પોઈન્ટ લઈએ. વિશ્લેષણ તો કરવાનું બહુ મન થાય છે, પરંતુ અમે નથી કરતી. પછી સમય રહેશે તો નેક્સ્ટ ટાઈમ કરજો. ચલો જો, હવે સાધન. ચલો, સાધન માં શું આવશે? જલ્દી સાધન. સાધન છે બે પ્રકાર. સાધન, સાધન એટલે કારણ, સમજાય છે? સાધન છે બે પ્રકાર. હવે આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જો સાધન છે બે પ્રકારના, એક છે અંતરંગ સાધન અને એક છે બહિરંગ સાધન. એક છે અંતરંગ સાધન અને એક છે, અરે ભૂલો, જે નથી લખતા તો બોલી શકે ને, અને મોલ વ્રત ન હોય તો બોલી શકે, કે થાકી ન ગયા હોય તો બોલી શકે. જલ્દી બોલો, જોશી બોલો, કયા બે સાધન છે? અંતરંગ સાધન અને તમને હવે બોલાવવું બહુ જરૂરી છે, કારણ કે બધા 8000 થી બેઠા છે. ખ્યાલ આવે? મને હમણાં દિવસ આવતો હતો કે બે તો સ્વાધ્યાય થઈ ગયા, ત્રીજો તો એકચ્યુઅલી ન બોલો, કારણ કે ઉપયોગ ન થાય. પછી એમ કહેવું, ચલો ઠીક છે, આવું સૂત્ર સરળ છે, લઈ લઈએ. ખ્યાલ આવે છે? બોલો જલ્દી, કયા સાધન છે અંતરંગ અને સાધન નું બીજું નામ કારણ, બરાબર? હવે જો શું કે અંતરંગ સાધન કોણ છે, તો કે અંતરંગ સાધન અંતરંગ કારણ. અંતરંગ કારણ એટલે અહીંયા ઉપાદાન કારણ, સરળ કરો ને, ઉપાદાન કારણ. સમ્યક દર્શન નું ઉપાદાન કારણ કોણ છે? ઉપાદાન કારણ છે પોતાનો ત્રિકાળી ધ્રુવ ભગવાન. ખ્યાલ આવે છે? કારણ કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ના, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા પણ કયું ઉપાદાન છે? જલ્દી ઉપાદાન, કયું ઉપાદાન કારણ છે? હા, બહુ સરસ, વેરી ગુડ. કયું ઉપાદાન કારણ છે? બે શબ્દ બોલી શકીએ, સમ્યક દર્શન નું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા કયું ઉપાદાન કારણ છે? અસમર્થ ઉપાદાન કારણ. અસમર્થ નો બીજો શબ્દ છે ત્રિકાળી ઉપાદાન કારણ. અસમર્થ કેમ કીધું નીચે? અસમર્થ કેમ કીધું? ત્રિકાળી ઉપાદાન ને અસમર્થ કારણ કેમ કીધું? તો સમર્થ કારણ કોણ છે? અગર ત્રિકાળી અસમર્થ છે તો સમર્થ કોણ છે? અને ત્રિકાળી અસમર્થ કેમ છે? અરે બહુ સિમ્પલ અને બહુ ગજબ નો લોજિક ગુરુદેવ આપ્યો, કે સમ્યક દર્શન નું ત્રિકાળી ઉપાદાન કારણ અસમર્થ કારણ છે. કારણ કે ત્રિકાળી ઉપાદાન તો હર સમય હાજર છે, અગર એ સમર્થ કારણ હોય, નિયમક કારણ હોય, તો સમ્યક હર સમય પ્રગટ થવું જોઈએ. ઘઉં ભરાઈ ગયા બધા નગરે? આવો પ્રશ્ન તો પૂછી શકે, ઘઉં ભરાઈ ગયા કે નહીં? હવે ઘઉં જે ભરી આવે 200 કિલો, 100 કિલો, 150 કિલો ભરાઈ ગયા ને, તો જે ઘઉં ભરીરા, એ ઘઉં રોટલી નું સમર્થ કારણ છે કે અસમર્થ કારણ છે? અસમર્થ, કારણ કે ઘઉં તો ભરેલા છે. અગર ઘઉં માંથી રોટલી, ઘઉં માંથી ને ઘઉં નિયમક કારણ હોય તો હર સમય રોટલી થવી જોઈએ. હવે સાંભળજો, હવે સાંભળજો, હવે સાંભળજો, કોણ સાંભળજો જલ્દી. ઘઉ અસમર્થ કારણ છે, પરંતુ જયારે પણ રોટલી થશે, સાંભળો એક પણ, જયારે પણ રોટલી રૂપી કાર્ય થશે ત્યારે એ ઘઉ માંથી જ થશે. તેથી રોટલી રૂપી કાર્ય જે પ્રગટ થયું એ રોટલી જ ખરેખર રોટલી નું શું કહેવાય, નિયામક સમર્થ કારણ હતું. ક્ષણિક ઉપાદાન એ કાર્યનું સમર્થ કારણ છે, નિયમક કારણ છે, અને ત્રિકાળી ઉપાદાન એ કાર્યનું અસમર્થ કારણ. સમજાયું? અંતરંગ કારણ, અંતરંગ કારણ માં બે ભેદ થઈ ગયા. કયા બે ભેદ? ત્રિકાળી ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન. પર્યાયની યોગ્યતા, ઘઉં માંથી રોટલી બનવાની યોગ્યતા જયારે ઉત્પન્ન થશે, સ્વકાર આવશે, એવું ભવિષ્ય આવશે, ત્યારે રોટલી થશે. તેમાંથી થશે ઘઉંમાંથી, તેમાંથી થશે ઘઉંમાંથી. કોનું પરમણ છે? ઘઉંનું. રોટલી રૂપે કોણ પરમશે? ઘઉ. તેથી ઘઉ એ ત્રિકાળ કારણ, અને ક્યારે પરમશે? કે જયારે ક્ષણિક યોગ્યતા આવશે ત્યારે, એની પહેલા નહીં. અરે બોલો, સમજાઈ ગયું? આ હવે બહિરંગ કારણ પર જઈએ, બહિરંગ કારણ પર જઈએ. બહિરંગ કારણ બહુ ગજબ ના, જો જલ્દી જલ્દી, સમ્યક દર્શન ના બહિરંગ કારણ. સારે ગતિ ના જીવો સમ્યક તો કરી શકે કે નહીં? તો હવે તિર્યન, એક લેજો, તિર્યન ગતિ ના જીવો જે સંઘની પંચેન્દ્રિય છે, કારણ કે સંઘની અને સંઘની ના ભેદ શેમાં છે? તિર્યન માં. મનુષ્ય, દેવ અને નારકી એ નિયમ ની સંઘની છે. સંઘની અસંઘની ના ભેદ તિર્યન છે. તો તિર્યન સંઘની અને મનુષ્ય ગતિના જીવો માટે સમ્યક દર્શન નું બહિરંગ કારણ શું છે? તો કે બહિરંગ કારણ ત્રણ છે. બહિરંગ કારણ, બહિરંગ કારણ એટલે નિમિત્ત કારણ. નિમિત્ત કારણ એટલે એટલે કાર્ય થાય છે ઉપાદાનમાં, પરંતુ ઉપાદાનમાં જયારે કાર્ય થયું ત્યારે આ ત્રણ માંથી કોઈ ને કોઈ સામે નિમિત્ત રૂપે હાજર હોય. એમાં સૌથી પહેલું કારણ છે જાતિ સ્મરણ. નિમિત્ત કારણ જલ્દી જાતિ સ્મરણ જ્ઞાન. કયું? જાતિ સ્મરણ. આમાં એક પ્રશ્ન પૂછવાની છું, થોડો ખ્યાલ રાખજો. પૂછું છું પછી જાતિ સ્મરણ. પછી ધર્મ શ્રવણ. મનુષ્ય અને સિરિયન્સમાં સમ્યક દર્શન નું વૈરમ કારણ કયું? જલ્દી કહ્યું બોલો. જલ્દી તો તમે યાદ પણ રહી જશે અને આપણે થોડું ફાસ્ટ પણ જઈ શકશું. જાતિ સ્મરણ. બીજું કારણ ધર્મ શ્રવણ એટલે જ્ઞાની ગુરુ ની દેશના. સિરિયન્સમાં મળે જ્ઞાની ગુરુ ની દેશના મળી છે. સિરિયન્સ ગતિના જીવ ને મનુષ્ય ગતિના જીવ ની દેશના મળી મળી કોઈ ને મનુષ્યની દેશના મળી. કાર્ય થયું, સમ્યક થયું, સિરિયન્સ માં થયું. બોલો કોણ છે? તો કે સ્ત્રી અને હાથી અને ઘણા બધા બીજા છે. કોઈ સમજાય છે? તો મનુષ્ય ગતિના જીવની દેશના, જાતિ સ્મરણ જ્ઞાન, અને સ્થળ છે જીનબિંબ દર્શન. સમ્યક દર્શન નું નિમિત્ત કારણ મનુષ્ય અને સિરિયન્સ માં ત્રણ. ત્રીજું કયું? જીનબિંબ દર્શન. જીરેન્દ્ર ભગવાન ના દર્શન. ખ્યાલ આવે છે? જીનબિંબ દર્શન એટલે જીનેન્દ્ર ભગવાન ની પ્રતિમા હોય કે સાક્ષાત જીનેન્દ્ર ભગવાન હોય શકે કે નહીં? અરે સમોચર માં સિરિયન્સ જાય છે કે નહીં બોલો? કેટલી સંખ્યામાં? કેટલી સંખ્યામાં બોલો? અસંખ્યાત સિરિયન્સ. વાઘ અને સિંહ અને બકરી અને બધાં સિરિયન્સ ને સભા હોય છે બાર સભામાં, જેમાં સિરિયન્સ કેવી લાગતી હશે? મને તો ખરેખર એમ થાય, ઇમેજિનેશન કરો એ બાર સભાનું કેવી હશે. બાર સભા કેવી લાગતી હશે? કેવી અદભુત હશે, કેવી મોટી હશે, જેમાં એક આખો સભા ખંડ સિરિયન્સ ગતિના જીવો મળે. અને કેટલા પગથિયા ચડીને જાય? તો કે 20,000. તો કેટલા ટાઈમે પહોંચે? કેટલા કલાકે પહોંચે? કેટલા કલાકે પહોંચે? પહેલા પગથિયા ઉપર પગ મૂકે તો ડાયરેક્ટ 20,000 પગથિયા ચડી જાય. કોઈ સમજાય છે? અને સમોરગઢ માં જઈને બેસી જાય. તો એ થયું. હવે આ બે વાત છે, સિરિયન્સ અને મનુષ્ય. હવે દેવગતિમાં ત્રણ વાત છે. દેવગતિમાં ત્રણ વાત છે. હવે ત્રણ વાત કઈ છે? ત્રણ વાત કઈ છે? આમાં પણ એક પ્રશ્ન છે, પ્રશ્ન બધા પછી પૂછું છું. ત્રણ વાત કઈ છે? એક તો પહેલા નંબરના સ્વર્ગ થી 12 નંબરના સ્વર્ગ સુધી. સ્વર્ગ કેટલા છે? 16. વેરી ગુડ, બહુ સરસ. સ્વર્ગ 16 છે ને? તો પહેલા થી લઈને 12 નંબરના સ્વર્ગ સુધી સમ્યક દર્શનમાં વૈરમ કારણ 4 છે. ભાઈ સમજાય છે? 4 કારણ છે. કયા 4 કારણ છે? કયા 4 કારણ છે? જાતિ સ્મરણ. આમાં પણ જાતિ સ્મરણ જ્ઞાન. સેકન્ડ છે ધર્મ શ્રવણ. થર્ડ છે જીન કલ્યાણક દર્શન. જીનેન્દ્ર ભગવાન ના કલ્યાણક માં દેવો આવે છે અને જીનેન્દ્ર ભગવાન ના કલ્યાણક ઉજવતા ઉજવતા મનાવતા ત્યાં જ એ જીવ સમ્યક્ત ની પ્રાપ્તિ કરી શકે. એની આખી વિધિ વિધાન છે, એમાં નથી જતી. પણ પોઈન્ટ ખ્યાલમાં આવ્યો, જીન કલ્યાણક, જીનેન્દ્ર ભગવાન ના કલ્યાણક એ સમ્યક દર્શન માં નિમિત્ત બને છે. પહેલા નંબર થી લઈને 12 નંબર ના દેવો માટે. અને ચોથું છે દેવરિદ્ધિ દર્શન. દેવરિદ્ધિ દર્શન એટલે દેવરિદ્ધિ દર્શન કેવી રીતના સમ્યક્ત માં નિમિત્ત બને? જલ્દી, દેવરિદ્ધિ દર્શન સમ્યક્ત માં નિમિત્ત કેવી રીતના બને? એટલે કે જે નીચેના દેવગતિના જે દેવો છે એ ઉપરના દેવોની અપાર રિદ્ધિઓ જોડે અને એ રિદ્ધિ જોતા એમને અંદરથી એમ થાય કે આટલી અપાર રિદ્ધિ આ દેવને કેવી રીતના પ્રાપ્ત છે. ભાઈ સમજાય છે? અને એ કેવી રીતના પ્રાપ્ત થઈ એના કારણમાં જાય અને એના કારણમાં ખબર પડે કે ઓહો હો, સાંભળજો શાંતિ, આ તો સમ્યક્ત્વની મહિમા અને સમ્યક્ત્વનું ફળ છે. તો એ સમ્યક્ત્વ કેવી રીતના પ્રગટ કર્યું એના કારણમાં જતા એ જીવ ત્યાં સમ્યક્ત્વ થઈ ગયું. આ બધું દેશું થોડું કઠિન છે, પરંતુ આવી આખી વ્યવસ્થા છે. તો જે રીતિ દર્શન પણ સમ્યક્ત્વમાં શું બને છે? નિમિત્ત બને છે. પંચ કલ્યાણક સમ્યક્ત્વમાં નિમિત્ત બને છે. જાતિ સ્મરણ જ્ઞાન અને બીજું શું કીધું? ધર્મ. તો 1 થી 12 નંબરના દેવોની વાત છે. ખ્યાલ આવે છે? પરિણામોની વિચિત્રતા છે. જે જીવની પર્યાયમાં સમ્યક્ત પ્રગટ કરવાની યોગ્યતા જાગે તો એને 12 માં કોઈ પણ બાધક ન બની શકે. પોઈન્ટ ખ્યાલમાં છે? જો એક હજી વાત કરીશ, પેલા આ એક પ્રકરણ પૂરું કરું. બાર નંબર થી લઈને સોળ નંબર, બાર થી ઉપર સોળ નંબર ના દેવો સુધી સમ્યક સમાન નિમિત્ત કોણ બને છે? તો કે જાતિ સ્મરણ જ્ઞાન, અગેન જિન કલ્યાણક દર્શન અને ધર્મ નું નમન. જે રીતે દર્શન નીકળી ગયું છે, કારણ કે એ બધા ખૂબ આપણે કહીએ ને રિદ્ધિઓ થી સંપન્ન હોય છે, એટલે માટે એ કારણ અહીંયા નીકળી ગયું. ત્રણ કારણ રહ્યું. હવે સોળ કર્મ ની ઉપર શું છે? સોળ કર્મ ની ઉપર શું છે? નવ ગ્રેડિટ. નવ ગ્રેડિટ ની ઉપર શું છે? નવ અનુદી. નવ અનુદી ની ઉપર શું છે? નવ પાંચ અનુદ. જલ્દી જલ્દી, સોળ કર્મ ની ઉપર, નવ ગ્રેડિટ ની ઉપર, નવ અનુદીત ની ઉપર, તો નવ ગ્રેડિટ સુધી, પહેલા સ્વર થી લઈને નવ ગ્રેડિટ સુધી સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ દેવો હોય. તો નવ ગ્રેડિટ માં જે મિથ્યા દ્રષ્ટિ દેવો છે, એ દેવો ને સમ્યક સમાન નિમિત્ત કોણ બને છે? તો કે જાતિ સ્મરણ જ્ઞાન અને ધર્મ શ્રવણ. બરાબર છે? નવ ગ્રેડિટ ના દેવો ને સમ્યક દર્શન માં બૈરંગ નિમિત્ત જાતિ સ્મરણ જ્ઞાન અને ધર્મ શ્રવણ બને. તમે કહેશો એની પહેલા એની ઉપર ની વાત કેમ નો કરી? જલ્દી, એની ઉપર ની વાત કેમ નો કરી? કારણ કે બધા નિયમ થી સમ્યક દ્રષ્ટિહીન છે. સમજાય છે? નવ ક્રેડિટ ની ઉપર બધા નિયમ થી સમ્યક દ્રષ્ટિહીનો છે. હવે એક પોઈન્ટ તમે આમાં જોયું હશે કે જાતિ સ્મરણ જ્ઞાન કેટલી બધી વાર આવ્યું. ઠીક છે, ચાલો એક નરક નું લઈ લઈએ, પછી આ પ્રશ્ન પૂછું છું. કારણ કે એમાં પણ આ વાત આવે. શું વાત થઈ? મનુષ્ય ગતિ ની વાત થઈ, એક્સપિરિયન્સ ની વાત થઈ, દેવ ની વાત થઈ. બરાબર, હવે કઈ વાત રહી? નરક. તો નરક ગતિ કેટલી પૃથ્વી છે? નીચે નીચે કેટલી પૃથ્વી છે? સાત. તો સાત પૃથ્વી ને બે માં ડિવાઈડ કરી નાખો. પહેલા થી લઈને ત્રીજી પૃથ્વી સુધી, પહેલી પૃથ્વી થી લઈને ત્રીજી પૃથ્વી સુધી ના જે નારકીઓ છે, એ નારકીઓ ને સમ્યક દર્શન અગર થાય તો ત્યાં નિમિત્ત કારણ વૈરંગ કારણ કોણ બને છે? તો કે જાતિ સ્મરણ જ્ઞાન. જો અહીંયા પણ જાતિ સ્મરણ જ્ઞાન આવ્યું, જાતિ સ્મરણ જ્ઞાન, ધર્મ શ્રવણ અને દુઃખ નો અનુભવ. બોલો, ત્રણ વાર જાતિ સ્મરણ જ્ઞાન, ધર્મ શ્રવણ, એનો અર્થ શું થયો? કે ત્રીજી નરક સુધી દેવ ગતિના જીવો આવીને એ નારકીઓને ધર્મનો ઉપદેશ આપે તો એ નારકીઓ ત્યાં એ ઉપદેશ સાંભળીને પોતાના ઉપાદાનમાં પુરુષાર્થ પૂર્વક સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકે. કોઈ સમજાય છે? કરી શકે. ઉદાહરણ કોઈ ખ્યાલ આવે છે? ઘણી વાર આપણે લઈએ છીએ વેરી ગુડ. સીતાનો જીવ કોને સંબોધન કરવા જાય છે? તો કે રાવણ ને સંબોધન. હા, રાવણ ને સંબોધન કરવા જાય છે. એ આખી સ્ટોરી આપણને ખબર છે. સીતાના ઉદ્દેશ ના નિમિત્તે રાવણ ને નરક માં સમ્યક દર્શન ની પ્રાપ્તિ થાય. સીતાનો જીવ આગળ ચક્રવર્તી બનશે અને રાવણ અને લક્ષ્મણ એના પુત્ર બનશે અને આગળ પછી બધા મોક્ષે જશે. કોઈ સમજાય છે? તો એ પ્રમાણે ત્યાં ત્રીજી નરક સુધી દેશના એટલે કે દેવો આવીને ત્યાં ઉપદેશ આપે. બરાબર, હવે આગળ ચોથી નરક થી લઈને સાતમી નરક સુધી આ પોઈન્ટ થશે એટલે આ આખું પ્રકરણ પૂરું થશે. ચોથી નરક થી સાતમી નરક સુધી જાતિ સ્મરણ જ્ઞાન અને દુઃખનો અનુભવ. દુઃખનો અનુભવ એટલે દુઃખનો અનુભવ. બહુ બધા પ્રશ્ન અહીંયા ટીકામાં લીધા છે કે દુઃખનો અનુભવ તો બધા માર્ગીઓને થાય. કોઈ સમજાય છે? જાતિ સ્મરણ જ્ઞાન તો બધા ઘણા બધા માર્ગીઓને થાય છે, તો પછી બધાને સમ્યક તો થવું જોઈએ. દુઃખનો અનુભવ તો બધાને થાય છે. દુઃખથી પીડિત તો બધાના અર્જીઓ છે, આકુલિત તો બધાના અર્જીઓ છે, અસાતાનો ઉદય તો બધાને છે, તો બધાને સમ્યત્વ થવું. બોલો જલ્દી. પણ એવું બનતું નથી. કેમ નથી બનતું? કારણ કે દુઃખનો અનુભવ જેને થાય છે એ જીવ જાતિ સ્મરણ દ્વારા, જાતિ સ્મરણ જ્ઞાન દ્વારા પૂર્વનો ભવ યાદ કરે. અગર યાદ કરે તો એને પૂર્વના ભવમાં જે આપણે કહીએ ને દેવશાસ્ત્ર ગુરુનો સમાગમ મળ્યો, જે વાત મળી હતી, જે પુણ્યનો ઉદય હતો, જે વાત સાંભળવા મળતી હતી, ત્યારે કાર્ય ન કર્યું, ખોટા પ્રણામ કર્યા, આઠ ધ્યાન રોદ્ર ધ્યાન કર્યા, બહુ આરામ બહુ પરિગ્રહના પ્રણામ કર્યા અને એ ભવમાં કાર્ય ન કર્યું જયારે અવસર હતો અને હવે એના પરમાં હું આવા દુઃખ ભોગવી રહ્યો છું, એવું જીવ અગર સ્મરણ કરે અને એ સ્મરણ કરતા આ દુઃખ મારું સ્વરૂપ નથી એવું પૂર્વ સામી ને આવ્યો છું એવું અંદર માં સ્મરણ કરતા જીવ ત્યાં સમ્યક્ત્વ ની પ્રાપ્તિ કરે તો દુઃખ નો અનુભવ એ સમ્યક્ત્વ નિમિત્ત કારણ કહેવામાં આવે. બોલ આંબુ થઈ ગયું. અરે સમજાયું કે નહીં? પોઈન્ટ સમજાય છે? તો આ રીતે બહિરંગ કારણ ની આપણે ચર્ચા કરી. આમાં એક પ્રશ્ન ખાલી પૂછવો છે કે જાતિ સ્મરણ જ્ઞાન લીધું અને અવધિ જ્ઞાન કેમ ન લીધું? કારણ કે નારકીઓને અને દેવોને તો નિયમથી જન્મથી અવધિ જ્ઞાન હોય છે. તો અવધિ જ્ઞાન ન લીધું અને જાતિ સ્મરણ જ્ઞાન લીધું એનું શું કારણ? કુઅવધિ જ્ઞાન હોય તો શું થયું? પણ અવધિ જ્ઞાન તો છે ને, સમજણ તો થઈ જશે. તો એ અવધિ જ્ઞાન શું અવધિ થઈ જશે? એમાં શું છે? એમાં શું છે? બોલો દેવી, એમાં શું? મને મૂળ કારણ અગર કોઈ બતાવે તો હું ગિફ્ટ આપું. આપું છું. બોલો જલ્દી, બોલો જલ્દી, બોલો જલ્દી. મને મૂળ કારણ અવધિ જ્ઞાન ન લેતા જાતિ સ્મરણ જ્ઞાન લીધું. કેમ લીધું? હા બોલો 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 જલ્દી. બહુ સરસ. જાતિ સ્મરણ જ્ઞાન લીધું, અવધિ જ્ઞાન ન લીધું. પ્રશ્ન છે, અવધિ જ્ઞાન ની કઈ ભાષા શું છે? આવું આગળ. અવધિ જ્ઞાન કોને જાણે છે? અવધિ જ્ઞાન નો વિષય કોણ છે? અવધિ જ્ઞાન નો વિષય રૂપી પદાર્થ છે. અવધિ જ્ઞાન નો વિષય રૂપી પદાર્થ છે. જાતિ સ્મરણ જ્ઞાન મતિ જ્ઞાન નો ભેદ છે. જાતિ સ્મરણ જ્ઞાન મતિ જ્ઞાન નો ભેદ છે. અને જાતિ સ્મરણ જ્ઞાન દ્વારા પૂર્વમાં જે અરૂપી આત્માની વાત સાંભળી છે એ વાત યાદ આવે. અવધિ જ્ઞાન નો વિષય રૂપી છે, ઉદગલ છે, જળ છે. અવધિ જ્ઞાન નો વિષય અરૂપી બને જ નહીં. દ્રવ્ય ચિત્ર કાળવાઓ ની મર્યાદા પૂર્વક રૂપી પદાર્થો નો સ્પષ્ટ પ્રત્યક્ષ જ્ઞાન ને અવધિ જ્ઞાન કહેવામાં આવે. પહેલી વાત કેટલી વાર કહી છે? રૂપી પદાર્થ ને જાણે છે. અને આત્મા કેવો છે? રૂપી છે કે અરૂપી? અરૂપી છે. અરૂપી આત્મા ને કોણ જાણે? અવધિ જ્ઞાન જાણે કે મતિશુદ્ધ જ્ઞાન જાણે? મતિશુદ્ધ જ્ઞાન જાણે. અને જાતિ સ્મરણ કોનો ભેદ છે? મતિ જ્ઞાન નો ભેદ છે. એટલે માટે બધે લીધું જાતિ સ્મરણ જ્ઞાન નિમિત્ત બને. કારણ છે, સમજાયો? પોઈન્ટ વેરી ગુડ. હવે આગળ વધીએ. હવે આગળ આપણે ચર્ચા કરીએ ત્રીજા પોઈન્ટ ની. બે થઈ ગયા ને, ત્રણ થઈ ગયા. હવે ચોથો પોઈન્ટ લઈએ. ચોથો પોઈન્ટ શું છે? ચોથો પોઈન્ટ છે અધિકરણ. અધિકરણ સમ્યક દર્શન નું અધિકરણ એટલે આધાર. આધાર કોણ છે? તો કે સમ્યક દર્શન નું અભ્યંતર. આમાં પણ બે, અભ્યંતર અને બાહ્ય. તો અભ્યંતર અધિકરણ તો કોણ છે? સમ્યક દર્શન નો અભ્યંતર અધિકરણ કોણ છે? આધાર કોણ છે? ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. એ અભ્યંતર અધિકરણ. અને બાહ્ય અધિકરણ એટલે બાહ્ય આધાર કોણ છે? બાહ્ય આધાર જલ્દી, જેને ન વાંચ્યું હોય બાકી લીધું હશે એને તો ખબર પડી ગયું. બાહ્ય આધાર ત્રસનાળી. ત્રસનાળી બાહ્ય આધાર. સમ્યક દર્શન બાહ્ય આધાર ત્રસનાળી. કેટલી લાંબી છે ત્રસનાળી? 14 રાજ્યુ. રાજ્યમાં છે બધું 14 રાજ્યુ ઊંચી અને એક રાજ્યુ પોળી. એ જે ત્રસનાળી છે એ ત્રસનાળી ના આધારે સમ્યક્ત્વ સમ્યક્ત્વની જીવ રહે. કેમ ત્રસનાળી ના આધારે? ત્રસનાળી ની બહાર કેમ નહીં? ત્રસનાળી ની બહાર કેમ નહીં? જલ્દી, ત્રસનાળી ની અંદર જ ત્રસ જીવ રહે. ત્રસનાળી ની બહાર. હવે ત્રસનાળી આમાં પણ કેટલો વૈરાગ્ય છે બોલો. ત્રસનાળી કેટલી કીધી? 14 રાજુ ઊંચી અને કેટલી પોળી? એક રાજુ પોળી. સમજાય છે? એક રાજુ પોળી. જે આખો લોક નો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ત્રસનાળી કેટલી ઓછી જગ્યા રોકે છે? કઈ પકડજો બધા. એ ત્રસનાળી કેટલી ઓછી જગ્યા રોકે છે? 14 રાજુ ઊંચી બરાબર, પરંતુ એક જ રાજુ પોળી. એની બહાર જેટલો પણ લોકાકાશ નો વિસ્તાર છે, જેમાં 6 દ્રવ્ય રહે છે, એ લોકાકાશ ના સંપૂર્ણ વિસ્તારમાં મધ્ય સ્થાવર જીવો થકાતક ભરેલા. તમને ખ્યાલ આવે તો ખરેખર ઉવાટા ઉભા થઈ જાય. એ ત્રસ નાળી ના આધારે ત્રસ જીવ રહે અને સમ્યક્ત્વ ત્રસ જીવ ને થાય. ત્રસ જીવ માં પણ બે ઇન્દ્રિય નહીં. ત્રસ જીવ ના ભેદ ખબર છે ને? ત્રસ જીવ બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચૌદ ઇન્દ્રિય, પંચેન્દ્રિય, સન્ની, અસન્ની, આ બધા ત્રસ જીવ છે. તો બે ઇન્દ્રિય ને સમ્યક્ત નહીં થાય. અરે પાંચ ઇન્દ્રિય ને મન રહી છે તો સમ્યક્ત નહીં થાય. પાંચ ઇન્દ્રિય ને મન રહી છે તો સમ્યક્ત થશે. અને એક ત્રસ જીવ છે અને એક ત્રસ જીવ જેટલો પણ લોકાકાશ નો વિસ્તાર છે એ બધામાં કયા જીવો રહે છે? સકાટક ભરેલા સ્થાવર. સ્થાવરના કેટલા ભેદ છે? સાવરના કેટલા ભેદ છે? પાંચ ભેદ છે. પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, વનસ્પતિ. વનસ્પતિના કેટલા ભેદ છે? બે ભેદ છે, સાધારણ અને પ્રત્યેક. સાધારણ એટલે શું? નિગોજ. અને પ્રત્યેક એટલે એક શરીરના આશરે એક જીવે એવા અનંત 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 જીવ રાશિ પ્રજ્ઞાની બહાર સાવર રૂપે રહે. ખબર પડે છે કે નહીં? તો આનો અર્થ શું થયો કે દ્રષ્ટપણું પ્રાપ્ત કરવું, મળવું, એમાં પણ દેન્દ્રિય આદિ પર્યાયોને પાર કરીને, પસાર થઈને ક્યાં બેઠા છે? સંગની પંચેન્દ્રિય, મન. મન એટલે વિચાર કરવાની સામર્થ. બોલો, આખો દિવસ શું વિચાર ચાલે છે? વિચારનું મહત્વ જાણો ને મોક્ષના પ્રકાશક વાંચજો. કર વિચાર તો પામ છે કે નહીં મોક્ષના પ્રકાશકમાં? અરે દેખો તત્વ વિચાર થી મહિમા. શું વિચાર ચાલે છે આખો દિવસ? બોલો, શેના વિચાર કરીએ છે? બોલો, જે પોતાને જેવો માનશે એને એવા વિચાર આવશે. નહીં જલ્દી સમજાય છે કે નહીં? જે પોતાને જેવો માનશે એને એવા વિચાર આવશે. આપણે પોતાને શું માનીએ છીએ? સ્ત્રી. સ્ત્રીમાં પણ શું માનીએ? ઘણા માને અમે સાસું છીએ. એને કેવા વિચાર આવશે? અરે બોલો, વહુને કેવા વિચાર આવશે? ખ્યાલ મળે છે? વ્યાપારીને કેવા વિચાર આવશે આખો દિવસ? અરે નથી બોલવું કે પછી કેવા વિચાર આવશે? બોલો, વ્યાપાર સંબંધી છે કારણ કે પોતાને વ્યાપારી માને. ડોક્ટર છે તો એને કેવા વિચાર આવશે? ડોક્ટર જેવા. વકીલ છે તો એને વકીલ જેવા. બોલો, જે પોતાને જેવા માનશે એવા વિચારો કરે. આપણે પોતાને આત્મા માનશું, જ્ઞાયક માનશું, પારામિક ભાવ માનશું, જ્ઞાતા દ્રષ્ટા માનશું, તો આપણને જ્ઞાન માત્ર આત્મ તત્વ નો વિચાર આવશે, અન્ય વ્યર્થ નો વિચારો નહીં આવે. વ્યવસ્થાપક ને કેવા વિચાર આવશે? વ્યવસ્થા કરવાનો. કાર્યકર્તા ને કેવા વિચાર આવશે? કાર્ય કરવાનો. કયા કાર્ય? બાર. કેમ? કારણ કે હું કાર્ય કરતા છું, કાર્ય નો કરતા હું છું. પોઈન્ટ સમજાય છે? ઓહો, અહીંયા કે છે કે વિચાર ઉપર આખો માર્ગ આધારિત. તું જેટલો આત્માનો વિચાર કરશે, તું આત્માનો નિર્ણય કરશે, તું આત્માનું સ્વરૂપ સમજશે, તું સાર તત્વનું સ્વરૂપ સમજશે, એટલી અંદરમાં આત્મ તત્વની દ્રઢતા હોય. હું ક્યારેક છું એવો અંદરથી વિશ્વાસ આવશે. એ વિશ્વાસ વિચાર પૂર્વક આવશે. કોઈ પણ કાર્ય કરવું હોય તો શું કરીએ છીએ? પહેલા વિચાર કરીએ. તમને આપણે કોઈ કહીએ કે ચલો આ કામ કરવું છે, આવો આપણે મળીએ, વિચાર કરીએ. શું કહીએ? બોલો, શું કહીએ? આવો મળીએ, આપણે થોડા વિચાર કરીએ એના ઉપર, પછી જોઈએ. તો શું કહ્યું કાર્ય પહેલા? શું કહ્યું? જલ્દી બોલો. અને વિચાર કરવાની યોગ્યતા કોનામાં છે? સામર્થ કોનામાં છે? કેવા વિચાર કરવાનો એને કેવા વિચાર કરીને આખો ભાવ બરબાદ કરી નાખ્યો. જે પરમાં મારું કઈ ચાલતું નથી એવા વિચાર કરીને અજીવ ભાવ બરબાદ કર્યો. એક ઉદાહરણ આપું, તમે કહો તો આપું. જલ્દી બોલો, જલ્દી. વિષય પૂરો થઈ ગયો છે. એક ક્ષણિક રાજા, ક્ષણિક રાજા નું આપું છું, સાંભળો. ક્ષણિક રાજા મહાવીર ભગવાન ના પ્રમોશન માં જઈ રહ્યા હતા. ક્યાં જઈ રહ્યા હતા? અરે બોલો, ક્ષણિક રાજા મહાવીર ભગવાન ના પ્રમોશન માં જઈ રહ્યા હતા. ત્યાં રસ્તામાં સાંભળજો, ધ્યાનથી. ઘટના સાંભળીને રૂવાડા ઉભા થઈ ગયા. ત્યાં રસ્તામાં ઘણા બધા સાંભળી છે, કારણ કે એક તો મૂળ ગ્રંથમાં આ ઘટના આવી છે. મહાવીર ભગવાનના સમોસરમાં શ્રેણી રાજા જઈ રહ્યા હતા અને રસ્તામાં એક પ્રસન્ન ચિહ્ન નામક મુનિરાજના એમને દર્શન થયા. થોડું લાઈટ કર્યું છે, હા ને? સમય થઈ રસ્તામાં એક પ્રસન્ન ચિહ્ન મુનિરાજના એમને દર્શન થયા. દર્શન કરતા કરતા એ મહાવીર ભગવાનના સમોસરમાં પહોંચ્યો. સમજાય છે બધાને? અરે હા કે ના? મહાવીર ભગવાનના સમોસરમાં ગયા. ક્ષણિક રાજાએ મહાવીર ભગવાનને ના દર્શન કર્યા. વિનય વિવેક પૂર્વક પોતાની સભામાં બેસી ગયા અને પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન પૂછ્યો મહાવીર ભગવાનને. ત્યાં તો પ્રશ્ન પૂછવાની છૂટ છે અને આન્સર પણ એકદમ એક્યુરેટ આવે ને. આપણે જશું તો કયા પ્રશ્ન પૂછતું એક લિસ્ટ બનાવજો. તો મહાવીર ભગવાનના સમક્ષમાં જઈને સભામાં બેસીને મહાવીર ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ, હે પરમાત્મા, હમણાં હું પ્રસન્ન ચિહ્ન મુનિરાજના દર્શન કરીને માર્ગમાં આવ્યો. એ મુનિરાજ પ્રશ્ન એવો વિકલ્પ આવ્યો પૂછવાનો, તો પૂછી લીધો કે એ મુનિરાજ હમણાં આયુ પાંડે અને આયુ બાંધીને મરણ પામે તો એ મુનિરાજ ક્યાં જાણે? સાંભળજો ધ્યાનથી, અરે સાંભળો સાંભળો ધ્યાન, જેને ખબર છે સાંભળો. આયુ બાંધીને મરણ પામે તો ક્યાં જાણે? તો મારી ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યું કે સાતમી નરક મળે છે. શું આવ્યું? કે સાતમી નરક મળે. શ્રીનિરાજે હક્કા બક્કા થઈ ગયા, ભાવલિંગી સંત મુનિરાજ અને સાતમી નરક માં જાણે? અરે પ્રભુ, જે મુનિરાજ નો દર્શન કરીને આવ્યો એ મુનિરાજ ની વાત કરું છું. એ મુનિરાજ મરીને જાય તો ક્યાં જાણે? આયુ બાંધીને જાય તો ક્યાં જાણે? તો કે સોળ માં સ્વર્ગે જાય. અરે હમણાં કીધું સાતમી નરક, પણ તમે આવી શકશે નહીં. હમણાં કીધું સાતમી નરક અને હવે પહોંચ્યો સોળ માં સ્વર્ગે જાય. અરે પ્રભુ, એ મુનિરાજ ક્યાં જાય? તો કે સર્વાર સિદ્ધિ માં જાય. ગજબ થઈ ગયું, સાંભળજો ધ્યાનથી. સાતમી નરકે જાય કે સોળમાં સ્વર્ગે જાય? તો કે ના ના, સાતમી નરકે ન જાય ને સોળમાં સ્વર્ગે ન જાય એ મુનિરાજ જાય સર્વાર સિદ્ધિ. પોઈન્ટ સમજાય? સાંભળજો, એના એક એક નો અંતર આપું. અને હજી તો ક્ષણ માત્ર વ્યતીત થયા, એક થોડો સમય ગયો કે આ દેવો ઉપરથી જાય છે, દેવો જાય છે. તો શ્રીનિરાજ પૂછે છે કે આ દેવો ક્યાં જાય છે? આ દેવો ક્યાં જાય છે? તો કે જે પ્રસન્ન ચિન્હ મુનિરાજ ની તમે વાત કરતા હતા અને જેના પ્રશ્ન પૂછતા હતા કે મરીને ક્યાં જાય, એમને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું અને કેવળ જ્ઞાન કલ્યાણક મનાવવા માટે દેવો જઈ રહ્યા. બોલો, હવે થોડું સમજો કરણાનું. તો કે ગજબની વાત આવી, આ તો કઈ અટપટી વાત આવી. આયુ બાંધે તો પછી નરકમાં જાય, આયુ બાંધે તો પછી નરકનું આયુ બાંધીને સ્વર્ગમાં કેવી રીતે જાય, સ્વર્ગનું આયુ બાંધીને પછી આમ કેવી? આયુ બંધાયું નતું. પ્રશ્ન શું પૂછ્યો હતો કે અગર આ પરિણામ જે હમણાં ચાલી રહ્યા છે એ પરિણામમાં આયુ બંધાય અને મળે તો ક્યાં? હવે સાતમી નરકમાં જવા માટેના પરિણામ કયા ચાલતા હતા એ કહું તમને. એ પ્રસંગે ચિન્હ મુનિરાજ પોતાના આત્મજ્ઞાનમાં લીન હતા. ઉપયોગ બહાર આવ્યો, બે વ્યક્તિ વાત કરતા હતા કે જો આ અમારા નગરના રાજા હતા. પ્રસંગે ચિન્હ મુનિરાજ બે વ્યક્તિ વાત કરતા, જો આ અમારા નગરના રાજા હતા અને વૈરાગ્ય આવ્યો અને પોતાના જન્મેલા પુત્રને રાજ્ય સોંપીને મુનિ દીક્ષા ધારણ કરી લીધી અને મુનિ દીક્ષા ધારણ કર્યા બાદ પડોશી રાજ્યના રાજાએ ચડાઈ કરી લીધી અને લડાઈ કરવા માટે આવ્યો, તો એ પ્રસન્ન ચિન્હ મુનિરાજ ને એટલો ક્રોધ આવ્યો, એટલો ક્રોધ આવ્યો કે જયારે હું રાજા હતો ત્યારે તો લડાઈ કરવા આવ્યો નહીં અને આજે હું એક બાળકને રાજ્ય સોંપીને ગયો અને લડાઈ કરવા આવી ગયો, ચડાઈ કરી લીધી, એવો ક્રોધ નો પરિણામ, એવો ક્રોધ નો પરિણામ. પણ સમજાય છે? હવે ત્યાં પ્રશ્ન એમ પૂછે છે કે ના ના, એ મુનિરાજ ક્યાં જાય? ત્યાં તો પરિણામ કહેતા આવ્યા, પરિણામ કરતા ગયા અને પરિણામનો વિચાર આવ્યો કે કોણ રાજા, કોણ પુત્ર, કોણ રાજ્ય, કોણ શત્રુ, કોણ મિત્ર. તો સોળમાં સ્વર્ગમાં જવા માટેના પરિણામ ક્યાં? તો અંદરનો ઉપયોગ કર્યો બહાર આવ્યો, ઉપયોગ અંદરનો બહાર આવ્યો, ત્યાં સર્વાર્થ સિદ્ધિમાં જવા માટેના પરિણામ છે. અને ત્યાં તો ઉપયોગ અંદર ગયો અને બહાર આવ્યો જ નહીં અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરીને વિચાર કરો. બાહ્ય ક્રિયા પર તો દ્રષ્ટિ છે, બાહ્ય ક્રિયા પર તો દ્રષ્ટિ છે, પરિણામ સુધરે અને બગડે એનો વિચાર નથી કરતો. અને એનાથી આગળ લખ્યું, અભિપ્રાય ની વાસના વિશે તો ખબર જ નથી. ક્રિયા, પરિણામ, અભિપ્રાય, અભિપ્રાયમાં ચાલતી વાસના, અભિપ્રાયમાં વાસના એટલે અભિપ્રાયમાં ચાલતો મિથ્યા ભાવ, એની તો ખબર નથી. આજે કેટલી ગજબની વાત આવી, રાગ એ મિથ્યાત્વ નથી, રાગ એ મિથ્યાત્વનું કારણ નથી. આવ્યું ને, રાગમાં એકત્વ બુદ્ધિ કરે છે, એ એકત્વ બુદ્ધિ એ મિથ્યાત્વનું કારણ. તું પરમાં એકત્વ કરે છે તો મિથ્યા, સિમ્પલ વર્ડ. તું સ્વમાં એકત્વ કરે છે તો સમ્યક. એકત્વ ક્યાં કરે છે એના ઉપર આખો મોક્ષ માર્ગ. વાત સાંભળી લેવી, વાત સંભળાવી લેવી, વાંચી લેવી, ક્ષેપ ક્ષમ આવી ગઈ, એનાથી કામ નહીં થાય. એકત્વ પલટવું જોઈએ. અહિયાં બેઠા બેઠા માન કે હું પરમાત્મા છું, હું પરિપૂર્ણ છું, હું શુદ્ધ છું, હું જ્ઞાયક છું, મારામાં રાગ નો રોગ નો સંયોગ નો સંયોગી ભાવ નો ઉદય નો મારામાં રંજ માત્ર પણ પ્રવેશ થયો નથી, એવી અંદર માં શ્રદ્ધા કરીએ તો કામ છે. તો બાહ્યના નિમિત્ત તો જે આવવાના છે આવી જશે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે, નિમિત્ત પર તો આરોપ આવે, કાર્ય તો બદલ ન થાય. તો એવા સંસ્કાર લઈને જશું, એવું કાર્ય પ્રગટ કરશે તો બહુ અંત આવશે. નેતર બહુ દૂરો થઈ જશે, થોડાક શુભ ભાવમાં સંતુલ થઈ જશે. રોજ મંદિર આવીને એકાદ બે કલાક સાંભળી લેશું, સંભળાવી લેશું, એનાથી કામ નહીં થાય. મોના સંસ્કાર અંદરથી નહીં હલે, મોના મૂળિયા નહીં હલે, હું જાયક છું એવો અંદરનો અભિપ્રાય નહીં બને તો એ પર્યાય અને એ સંયોગોનું એકત્વ નહીં થઈ જાય. આ વાત તમને ઘણી રિપીટેડલી બોલતા એવું લાગશે, પરંતુ વાત તો આ છે, માર્ગ તો આ છે, સમ્યકનું કારણ તો આ છે કે તારા સ્વભાવનો નિર્ણય કર. ખ્યાલ આવે છે? ચલો હવે આગળ આપણે લઈએ. શું વાત આવે છે? હવે વાત પૂરી થઈ ગઈ આની. કોની થઈ ગઈ પૂરી? હવે સ્થિતિ જો. સ્થિતિની બહુ સરસ ચર્ચા છે, લઈએ સ્થિતિની ચર્ચા. સમ્યકના કેટલા પ્રકાર છે? સમ્યકના કેટલા પ્રકાર છે? અરે બોલો, ત્રણ પ્રકાર છે ને. સમ્યક દર્શનના કેટલા પ્રકાર છે? તો કે ત્રણ પ્રકાર. કયા કયા? ચલો જલ્દી પૂરું કરું છું. ઔક્ષમિક, સાયોક્ષમિક અને સાયો, ત્રણેયનો કાર સ્થિતિ એટલે કાર. ઔક્ષમિક સમ્યક પ્રગટ થયા પછી કેટલો કાર રહે, બરાબર છે? સાયોક્ષમિક નો કાર અને સાયિક નો કાર. હવે આપણે કાર ની થોડી ચર્ચા કરીએ. ઔક્ષમિક સમ્યક નો ઉત્કૃષ્ટ કાર છે એક અંતર્મૂળક. કેટલો છે? એક અંતર્મૂળક. એક અંતર્મૂળક થી વધારે ઔક્ષમિક સમ્યક ની સ્થિતિ નથી. એક અંતર્મૂળક બાદ નિયમ થી છૂટશે એની ઘણી ચર્ચા આપણે પાંચ ભાવમાં કરી છે, તો હું વિસ્તારમાં નથી જતી. સાયોક્ષમિક, ઔક્ષમિક પછી કયું સમ્યક થાય? સાયોક્ષમિક. સાયોક્ષમિક સમ્યક નો કાળ કેટલો છે? સાયોક્ષમિક સમ્યક નો કાળ છે 66 સાળ. આપણે આમાં હજી એક વાત સમજ્યા હતા ત્યારે, અગર યાદ હોય તો. હા બહુ સરસ. લગાતાર એક સરખું અગર સમ્યક તો સાયોક્ષમિક રહે તો એનો કાળ છે 66 સાગર. કોઈ સમજાય છે? અને સાગર ની પણ આપણને કલ્પના નથી. સમજાય છે? 66 સાગર. હવે સાંભળજો, 66 સાગર સુધી સમ્યત્વ રહ્યું પછી એક અંતર મુહૂર્ત માટે એ જીવ ત્રીજા ગુણસ્થાનમાં આવી ગયો. ત્રીજા ગુણસ્થાનમાં આવીને પછી નીચે ન ગયો, પહેલામાં ન ગયો અને ત્રીજામાંથી પાછું સમ્યત્વ લીધું સાયોક્ષમિક, તો પાછું 66 સાગર સુધી સાયોક્ષમિક સમ્યત્વ રહી શકે. તો એમ જો તો એક અંતર મુહૂર્ત બાદ કરો તો 132 સાગર સુધી સાયોક્ષમિક સમ્યત્વ લગાતાર રહી શકે. અરે સમજાય છે? ના સમજાય તો પણ થોડી કોઈ દિક્કત. કાળ બતાવું છું કાળી. હવે સાગર ની ક્યારેક ચર્ચા કરું. સમજાય છે કે એક સાગર માં કેટલા વર્ગ હોય ને કાળ હોય એની ચર્ચા કરું. જો એક છેલ્લે બહુ સરસ પોઈન્ટ યાદ આવે છે એક કહ્યું. હવે સાઈ સમ્યક્ત નો કાળ, હા એ તો મને ખબર નથી કે બધા એક કહેશે કે સાદી અનંત, એ તો છે જ, પરંતુ હજી એક રીતે કાળની ચર્ચા સાઈ સમ્યક્તમાં આવી છે. પેલા હું આખો કાળ ભૂલી જાઉં છું. ટીકામાં છે આવા કર્ણાનંદના ગ્રંથમાં પણ મળશે. હવે જો એનો કાળ છે આખું પહેલા સાંભળજો અને થોડુંક સમજાય છે કે નહીં મને કહે. આગું બોલું, શું બોલું છું? હવે સાઈ સમ્યક્ત નો ઉત્કૃષ્ટ કાળ, કોઈ બી સાઈ સમ્યક્ત કરે તો એનો ઉત્કૃષ્ટ કાળ સમજો સંસારમાં રહેવાની અપેક્ષા. અધવાઈ તો સાઈ સમ્યક્ત નો કાળ સાદી અનંત છે, કારણ કે એકવાર સાઈ સમ્યક્ત થયું એના પછી ક્યારે પણ પડતું, બરાબર? સાઈ સમ્યક્ત કયા ગતિના જીવને થાય? કયા કઈ, સોરી, સાઈ સમ્યક્ત કઈ કઈ ગતિના જીવોને થાય? બોલો રેખા, સાઈ સમ્યક્ત ની પ્રાપ્તિ કઈ કઈ ગતિના જીવો કઈ કરી શકે? ચાર ગતિમાંથી મનુષ્ય ખાલી મનુષ્ય, હા થોડું જોરથી બોલો. સાઈ સમ્યક્ત કઈ ગતિના જીવો કરી શકે? કઈ ગતિના જીવો સાઈ સમ્યક્ત ની પ્રાપ્તિ કરી શકે? એક માત્ર મનુષ્ય ગતિનો જીવ. દેવ વિવેક અને નારદ ને સાઈ સમ્યક્ત ન થાય, એને થશે તો ઔક્ષમિક અને સાયોક્ષમિક થશે. આપણે નિયમ છે કરવા નિયમ નાખીને તો બધું મળશે. એક મનુષ્ય ગતિના જીવને સાઈ સમ્યક્ત ચર્ચા કરી નિલેશભાઈ સાથે, ઘણી ચર્ચા થઈ. એટલે એક જ ગતિ કઈ સમ્યત્વ ખાલી મનુષ્ય ગતિના દિને થાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. બહુ ઇન્ટરેસ્ટિંગ ચર્ચામાં આવ્યો હતો કે કઈ સમ્યત્વ ક્યાં થાય. વેરી ગુડ. શુદ્ધ કેવડીને કેવડીના પાદ મૂલ્યમાં જ થાય, અધવાઇઝ નો થાય. અને મનુષ્ય ગતિના જીવને જ થાય, બીજી ત્રણ ગતિના જીવોને ન. હવે કઈ સમ્યત્વનો સંસારમાં રહેવાની અપેક્ષા એક ઉત્કૃષ્ટ કાર જુઓ. કેટલો કાર છે? 33 સાગર. એક એક ઘટિત્રી કેવી રીતના છે ને? ચલો જલ્દી સમય લઈ લો. 33 સાગર તથા અંતરમૂળક કઈ 8 વર્ષ કમ. માઇનસ કેટલું કરવાનું છે? માઇનસ કેટલું કરવાનું છે? 8 વર્ષ અને અંતરમૂળક ને બાદ કરી નાખો. 33 સાગર રાખો. 33 સાગર અંતરમૂળક માઇનસ 8 વર્ષ કમ. 2 કોટી પૂર્વ. બે કોટી પૂર્વ. ન સમજાયું? કઈ નહીં સમજાયું. સમજાવું? બહુ સરળ, બહુ સરળ. ચલો સાંભળો. કોઈ મનુષ્ય ગતિનો જીવ છે, સમજાય છે? સાંભળજો ચાલુ. કોઈ મનુષ્ય ગતિનો જીવ છે, મનુષ્ય ગતિમાં જન્મ લીધો, ઉત્કૃષ્ટ આયુષ લઈને આવ્યો 1 કોટી પૂર્વ. જલ્દી, ઉત્કૃષ્ટ આયુષ કેટલું છે મનુષ્ય ગતિના જીવનું? 1 કોટી પૂર્વ નું એનું ઉત્કૃષ્ટ આયુષ. હવે ઉત્કૃષ્ટ આયુ 1 કોટી પૂર્વ નો લઈને આવ્યો મનુષ્ય ગતિ. હવે એમાં 8 વર્ષ વ્યતીત થઈ રહ્યા, અને 8 વર્ષ વ્યતીત થતા પહેલા અંતર મુહૂર્તમાં સમ્યત્વ નો પુરુષાર્થ કરીને સમ્યત્વ પ્રગટ કર્યું થાય. એટલે ઔક્ષમિક આયુષમિક અને કાયમ, એટલે એને અંતર મુહૂર્ત બાદ સારી સમ્યત્વ ની પ્રાપ્તિ થઈ ગઈ. પોઈન્ટ સમજાય છે? જલ્દી. 1 કોટી પૂર્વ નું આયુ લઈને આવ્યો, 8 વર્ષ પછી સમ્યત્વ ની પાત્રતા થાય, એટલે 8 વર્ષ બાદ એક અંતર મુહૂર્ત પછી એને સાઈ સમ્યક્ત થઈ ગઈ. તો 1 કોટી પૂર્વ આખું સાઈ સમ્યક્ત કઈ રહેશે કે નહીં? અરે બોલો, એ સાઈ સમ્યક્ત થી જીવ ક્યાં જશે? મળીને ક્યાં જશે? તો કે સાઈ સમ્યક્ત થી જીવ મળીને સર્વાર્થ સિદ્ધિ માં જશે. તો સર્વાર્થ સિદ્ધિ નું એનું આયુષ કેટલું થયું? 33 સાગર. તો 33 સાગર એ સાઈ સમ્યક્ત સહિત રહ્યું. 33 સાગર સાઈ સમ્યક્ત સહિત રહીને એ જીવ મનુષ્યમાં આવશે, અને અગર ઉત્કૃષ્ટ એનું આયુષ્ય 1 કોટી પૂર્વ નું લઈને આવશે, તો 8 વર્ષ 1 અંતરમૂળક કમ 33 સાગર પ્લસ 2 કોટી પૂર્વ એ 40 સમ્યક્ત નું સંસાર દશામાં રહેવાનું ઉત્કૃષ્ટ જે કાળ છે એ છે. કારણ કે 40 સમ્યક્ત થી ત્રીજા ભાવમાં નિયમ થી મોક્ષે જાય. ત્રીજા ભાવમાં નિયમ થી મોક્ષે જાય. સમજાયું કે અભિ કર્યું? જલ્દી સમજાયું? તો આ 40 સમ્યક્ત નું ઉત્કૃષ્ટ આયુ સંસારમાં રહેવાની અપેક્ષા. ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ રહે એવું પણ મને કે મનુષ્ય ભાવમાં જે સમ્યક્ત કહ્યું એમાં એ મોક્ષ ચાલ્યો જાય. પરંતુ અગર ઉત્કૃષ્ટ અગર સંસારમાં રહે તો આ ઉત્કૃષ્ટ આયુ સહિત સંસારમાં રહે. તો આ કઈ વાત કોની? આ વાત કઈ સ્થિતિની? કયા સાઈક સમ્યક્ત્વ ની ઉત્કૃષ્ટ સ્થિતિ ની વાત. હવે લાસ્ટ પોઈન્ટ, વિધાવાની. બહુ સરસ છે. ભેદ પ્રભેદ સાઈક સમ્યક્ત્વ ના ત્રણ અપેક્ષા એ ભેદ કર્યા છે. સોરી, સમ્યક્ત્વ ની ચર્ચા ચાલે છે ને? તો ત્રણ અપેક્ષા. એક તો કે છે કે સમ્યક્ત્વ ને એક જ ભેદ છે ભાઈ, એનો કોઈ ભેદ જ ન હોય. કારણ કે આત્મા ની શ્રદ્ધા થઈ બાજુ સમ્યક્ત્વ છે, બરાબર. દ્રવ્યાનુયુક્ત કે છે સમ્યક્ત્વ ના કોઈ ભેદ નહીં. સમ્યક્ત્વ તો સમ્યક્ત્વ છે. કર્ણાનુયુક્ત કે છે એના ત્રણ ભેદ છે. કર્મ સાપેક્ષ ત્રણ ભેદ છે, ઔક્ષમિક સાયોક્ષમિક અને હજી વિસ્તાર થી કરો તો ઝીણા ગામમાં સમ્યક્ત્વ ના 10 ભેદ આવ્યા છે. હવે ખાલી 10 ભેદ ના નામ બોલીશું, તમે સાંભળશો. કેટલા ભેદ આવ્યા સમ્યક્ત્વ ના? થાકી ગયા છો ને? જલ્દી 10 ભેદ, ખાલી 10 નામ બોલીશું, ખાલી 10 નામ સાંભળજો. પહેલું નામ છે આજ્ઞા સમ્યક્ત્વ. આજ્ઞા, ભગવાન ની આજ્ઞા, ગુરુ ની આજ્ઞા. આજ્ઞા સમ્યક્ત્વ આની થોડી ચર્ચા આપણે કરશું. મને આનો વિસ્તાર કોઈ ટીકામાં હમણાં સુધી નથી મળ્યો. હું ગોતી રહી છું, મળશે તેનો વિસ્તાર કરશું થોડો થોડો. પરંતુ શબ્દ થી પણ એનો અર્થ થઈ શકે, પણ મારે કરવો નથી. કદાચ કઈ અન્યથા અર્થ થઈ જાય તો, એટલે ખાલી નામ બોલ્યું. કારણ કે અહીંયા પણ વિશ્લેષણ નથી ટીકા. આજ્ઞા સમ્યક્ત્વ, માર્ગ સમ્યક્ત્વ. માર્ગ સમ્યક્ત્વ, આ જ માર્ગ સાચો છે એમ કરીને સમજાય. આ તો ભાવ આપણે કાઢીએ. પછી બીજ સમ્યક્ત્વ. બીજ, બીજ જેમ બીજ વાવો એમાંથી આખું વૃક્ષ નીકળે.
वही समझाए थे
तो बीज सम्यक्व उपदेश सम्यक्व देखना सामी ने सम्यक्व था सूत्र सम्यक्व एक सूत्र एक करके एक सूत्र वाचता वाचता उपयोग अंदर में चालू हो जाए तो सूत्र सम्यक्व संक्षिप्त संक्षेप सम्यक्व एक वाक्य सामी ने कार्य कर लिया राग अने ज्ञान जुदा से तो सोगानी ने कहू कहीं सम्यक्व विस्तार सम्यक्व समझा के खूब विस्तार सामी ने पति था विस्तार सामी नहीं थायू जो पोता आत्मा में आश्रय लेगा चलो आगे अर्थ सम्यक्व अर्थ अर्थ समझता भाव समझता भाव वाचन करता सम्यक्व से आत्मा नो अर्थ नहीं समझायो आत्मा शब्द समझायो सांभळ्यो पर आत्मा नो अर्थ नहीं समझायो कोने समझायो के अर्थ तू बात करो तो तमे हमने वो हमें एक कलाक एनो अर्थ करिए अर्थ सम्यक्व अर्थ करवानी बात नहीं अर्थ बोलवानी बात नहीं अर्थ विचारवानी बात नहीं अर्थ नो भाव वाचन इन बात अर्थ सम्यक्व अने छेल्ला के छे अवघार अने परम अवघार सम्यक्व अवघार अने परम अवघार सम्यक्व ए रीतना सम्यक्व ना दस भेद तमारे बधाय मने आजे कॉन्ग्रेचुलेशन केवू जोईए एने पण सांभळो तो जरा केम कारण के आजे 100 पॉइंट पूरा थई निज निधि निज में बताई यह अनंत उपकार इसके लिए दिनवाई मात पंचनाशत बार इसके लिए दिनवाई मात पंचनाशत बार
बोला निकाल मैं इससे बोली परम उपकारी जिनवाई मात।